సత్యది జ్ఞానమనంతమక్షరమహత్ దీప్తిస్వరూపం ప్రభుం ఆనందం యజమద్వితీయమమితం శ్రీసంతరామం గురుం మాయాతీతమపారసత్వగుణగం శాంతం మహాభారతం కైవల్యం ప్రణమామ్యహం కవివరం శ్రీపాద గంగాఫలం. పరబ్రహ్మ పరమాత్మ యోగిరాజ్ అవధూత్ స్వయం ఆనందను స్వరూప్ છે. આનંદ એ સ્વસ્વરૂપનો છે. આનંદની અંદર સદાય માત્ર સુખ છે. જે મારા સ્વયં સુખ સ્વરૂપ છે કે જ્યાં દુઃખ છે જ નહીં. સુખ સ્વરૂપ રઘુવંશમણી ભગવાનને સુખ સ્વરૂપ કહ્યું છે. એ સુખનો જ વિગ્રહ છે અને સુખનો જ આનંદ છે અને આનંદની અંદર જ સુખ રહેલું છે. સુખમાં જ આનંદ છે. જય મહારાજના વિચરણ કાળની અંદર પણ અનેક પુણ્યશાળી જીવો મળ્યા. કોઈને દર્શન થયા, કોઈને સત્સંગ થયો, કોઈને આશીર્વાદ મળ્યા, કોઈને કૃપા દ્રષ્ટિ મળી. અનેક ભક્તોએ જય મહારાજના શ્રી વિગ્રહના દર્શનથી આનંદ પ્રાપ્ત કર્યો. જીવનનું સાફલ્ય સત્સંગની અંદર જ રહેલું છે. અનેકોએ જય મહારાજના સાનિધ્યમાં સત્સંગ પણ મેળવ્યા. જય મહારાજે ભક્તોને શ્રદ્ધાળુઓને ઘણું આપ્યું. વીરો છે, જેઠો છે, તેજબાઈ છે, એવા અનેક બાલકદાસજી છે, બાલ મુકુંદ છે, આવા ભક્તોએ જય મહારાજને ખૂબ સેવ્યા. અને એમણે જે જ્ઞાન મેળવ્યું, જય મહારાજે જે જ્ઞાન આપ્યું છે, સત્સંગ આપ્યો છે, તે જ્ઞાન અનંત સ્વરૂપે છે. જેને જેને ધીરો વીરો ને પથિક એમને પણ પ્રાપ્ત થયા. તાપીને કિનારે હરિભાઈને પણ જે મહારાજે સત્સંગ ખૂબ આપ્યો છે. સંતો પણ જીતામુનિ, રામનાથજી, આ બધા જ સંતો, કલ્યાણદાસજી, એ સૌએ જય મહારાજનું સાનિધ્ય મેળવ્યું, એમને સેવ્યા અને એમણે ઘણું બધું સૌને આપ્યું છે. અને આપવા છતાંય પોતે અકિંચન રહ્યા છે. એ બધા સંતોમાં પોતાના વિગ્રહને છુપાવી રાખ્યું, પ્રગટ થવા દીધું નથી. સામર્થ્ય અને સિદ્ધિની શક્તિઓને ખૂબ જ ગુપ્ત રાખી, કોઈની આગળ સહેજ પણ વ્યક્ત થવા દીધી નથી. તાપીને કિનારે પણ રામનાથજીએ જય મહારાજના જે રીતે દર્શન કર્યા, ત્યારે રામનાથજી પાસે વચન લેવડાવ્યું કે રામનાથજી આ વાત કોઈને કહેશો નહીં. સંતોની પંગતમાં જે પ્રસાદ ભિક્ષામાં પાણી પીરસ્યું, તાપી નદી ધસમસતી હતી ને ગીતામુનિ નારાયણના આશ્રમે પહોંચી ગયા. આજે કઈ જોયું, એમણે પ્રત્યક્ષ દર્શન કર્યા, પ્રણામ કર્યા કે બાલયોગી, કે બસ તમને પ્રતિજ્ઞા લો, નિયમ લો, આ વાત કોઈને નહીં કહું. પણ સમય જતા ક્યારેક ગીતામુનિની પાસે બેઠેલા અને ઘણો સમય થયેલો બાલયોગી જય મહારાજ નહીં પધારેલા, દર્શન નહીં થયેલા, ત્યારે સાહજિકતાથી રામનાથજી ગીતામુનિને કહે કે ગીતામુનિજી, બાલયોગીના દર્શન ઘણા સમયથી થયા નથી. તો એક હા સાચી વાત છે, આશ્રમે પણ હમણાં દેખાયા નથી. એટલે એ વાતોની સાહજિકતામાં એક ભાવ ઉઠી આવ્યો કે છે, આપ જાણો છો બાલયોગી તો કોઈ સામાન્ય નથી, મહાન શક્તિશાળી છે, કોઈક દિવ્ય ચેતના આત્મા છે, પરમાત્મા સ્વયં છે. તો ગીતામુનિને થોડી જિજ્ઞાસા કેમ, એ બે પ્રસંગો જે સંભળાવ્યા કે મારે ત્યાં સંતો ભિક્ષા લેવા માટે પંગતમાં બેઠા હતા અને એમના કમંડળ વડે બધા જ સંતોને પંગતમાં પાણી પીરસ્યા કર્યું, પણ ફરી કમંડળ ભરવા ગયા નથી અને કમંડળમાંથી પાણી ખૂટ્યું નથી. એટલા બધા સંતોને માત્ર પોતાના જલપાત્ર વડે બધાને પીવડાયા જ કર્યું, પીવડાયા જ કર્યું. અને એક વખત સાયંકાલે મારે ત્યાં એ કરી અને નીકળ્યા તો મેં કહ્યું કે ક્યાં જશો, આ તાપી મૈયા તો અત્યારે તો ગાડી થઈ ગયેલી છે, એટલું બધું પાણી છે, ના જશો કે તમે શાંતિથી ભજન કરો, હું મારી મેં તે ગમે ત્યાં કર્યું. પણ થોડા સમય પછી બહાર નીકળીને જોયું તો બાલયોગી જય મહારાજ એ ધસમસ્તી તાપી મૈયાના જળ ઉપરથી સામે કિનારે દૂર જતા જતા દેખાય. તો આ વાત ગીતામુનિને જાણ થઈ અને કહે છે કે આવા સિદ્ધ યોગી મહાપુરુષ છે. એટલે આ વાતો ચાલતી હતી કે અને મેં તો પ્રત્યક્ષ દર્શન કર્યા છે, એટલામાં બાલયોગી ત્યાં પધાર્યા ગીતામુનિના આશ્રમે. એટલે ગીતામુનિ વૃદ્ધ હતા એટલે એમને આદર આપતા, પણ આજે ગીતામુનિ ઉભા થઈ ગયા, રામનાથજી તો ઉભા થઈ જ જાય, પણ પછી કે છે કેમ, શા માટે આટલું બધું, કે છે ના ના જો ને, આ રામનાથજી એ બે વાતો કરી અને એમાં તો આપ બહુ સિદ્ધ મહાપુરુષ છો, કોઈ મહાશક્તિશાળી છો. તો કે કેમ કે આ રામનાથજી કહ્યું, તો કે છે પ્રભુ રામનાથજી તો સાધુ છે ને ભોળા છે, એમની વાતો બહુ સાંભળશો નહીં, બહુ ભોળા છે, સહેજમાં એમને તો આવી વાતો એ કરતા હોય છે, એટલે એમનું કહ્યું તમે માનશો નહીં. આમ આટલું સામર્થ્ય હોવા છતાંય એને ગુપ્ત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતા, પોતાની જે શક્તિ છે એને ક્યાંય બીજા કોઈ અગાડી ન કહેવી, બીજા કોઈ અગાડી જાહેર ન કરવી, આ એમનો પોતાના જીવનનો એક સહજ નિયમ હતો કે કોઈની આગળ બહુ સિદ્ધિ બતાવવી નહીં. અહીંયા પણ જે અમારા પધાર્યા છે, આટલો સમય અગાડી બિરાજ્યા મંદિરના સ્થાનમાં, મંત્ર મંદિરના સ્થાનમાં, તો પણ કોઈને સિદ્ધિના દર્શન નથી કરાવ્યા, એને ખૂબ ગુપ્ત રાખી છે. કારણ એમાં તપ ક્ષીણ થાય, શક્તિ ક્ષીણ થાય. જેમ કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરનું ઓજ તેજ છે, એનો ઉપયોગ કરે કે વ્યય કરે તો એનું શરીર નિસ્તેજ બને, ઝાંખું બને, શક્તિહીન બને, એમ સિદ્ધ મહાપુરુષો પણ પોતાના તપનું ઓજ છે એ ક્યારેય પણ વેડફતા નથી. એને ગુપ્ત રાખે, ખૂબ ગુપ્ત રાખે, એનો સંચય કરે. તો જય મહારાજ આવા અનંત શક્તિ વાળા છે. જય મહારાજના આ સ્વરૂપમાં તેજમાં એટલી બધી દિવ્યતા કે એક વાર તો જંગલમાં વિચરતા વિચરતા સંતોને દર્શન થયા બાલયોગીના. એટલા બધા, એટલું બધું તેજ હતું કે ત્યાં વનની અંદર, જંગલની અંદર બીજા સંતો તપસ્વીઓ એને સહન ન કરી શક્યા. એટલે એક તરફ થઈને સ્તુતિ કરી, પ્રભુ અમે તપસ્વીઓ છીએ, સાધકો છીએ, આપને શરણે છીએ, આપને વંદન કરીએ છીએ, અને આપ જે તેજસ્વીતા આપની પાસે છે ને, એ તેજસ્વીતાનું દર્શન અમે કરી શકતા નથી, અમારી આંખો એના માટે સક્ષમ નથી, પાત્રતા નથી. તો જય મહારાજે એ તપસ્વી સિદ્ધોને પણ ત્યાં બેસાડીને એમને ખૂબ સારો ઉપદેશ આપ્યો છે, તપ કરો, સાધન કરો, ભજન કરો, પણ સાધન ભજન બિલકુલ એકાંતમાં કરો, ગુપ્ત કરો, કોઈને પણ દેખાડીને સાધન ભજન કરવું નહીં, જેટલું થાય એટલું એકાંતમાં શાંતિથી, કોઈને દેખાડવા માટે નહીં, પણ માત્ર પોતાના નિજ સ્વરૂપની અનુભૂતિ માટે, પોતાને માટે ભજન કરવાનું છે. ક્યારેક સામૂહિક સાધન ભજન થાય તેમાં બધાનું લક્ષ્ય એક જ હોય છે, સાધન ભજન બધાની સાથે. એટલે ત્યાં આગળ સામૂહિક ભજનમાં કોઈને દેખાડવાનું નથી, કારણ બધા જ સાથે છે. એટલે જે કોઈ સાધન ભજન બધું છે, ભજન અને ભોજન હંમેશા એકાંતમાં હોય, એને જાહેર ન થાય. એટલે જય મહારાજે બધાને તપસ્વીઓને વનની અંદર તપ કરતા હતા પણ એકત્રિત થયા હતા ને ત્યાં આગળ આ પ્રકારનો બોધ આપ્યો, શક્તિઓનો સંચય કરજો, તપ અને સાધન ભજનને એકાંતમાં રાખજો, એ જ સાચી સંપત્તિ છે, સાધુની એ જ મિલકત છે. જેમ ગ્રહસ્થી પોતાની મિલકતનું પ્રદર્શન નથી કરતો, જેને તેને નથી બતાવતો, પણ એને સંતાડી રાખે, તાળાચાવીમાં રાખે, એમ સાધુ પુરુષો તપસ્વીઓ પણ સાધકો પોતાના આ તપરૂપી સંપત્તિને, સાધન ભજનની સંપત્તિને એ ગુપ્ત રાખે, ક્યારે એને જાહેર ન થવા દે. તો પુણ્યને પ્રગટ કરવું નહીં અને પાપને કરો પ્રકાશ, કહેવાથી બંને ઘટે. તમે પાપ તમારા કોઈને કહેશો તો એ પણ ઘટશે, તમારા પુણ્ય અને સાધન ભજન કોઈને કહેશો તો એ પણ ઘટશે. એટલે વ્યવહાર કેવો રાખવો એ સાધકે સમજવાનું છે. પણ જય મહારાજે એટલો સરસ ઉપદેશ આપ્યો, એટલો બોધ આપ્યો દરેક તપસ્વીઓને, શાંતિથી ભજન કરજો, પ્રભુ રાજી થશે, આત્માનુભૂતિ કરાવશે. આવા સરસ ભાવો સાથે જય મહારાજ આ જગતમાં જગતનું કાર્ય કરવા માટે પધાર્યા ત્યારે એમણે આ પ્રમાણે સૌને, કોઈને સાંત્વના આપી, કોઈને સુખ આપ્યું, કોઈને શાંતિ આપી, કોઈને બોધ આપ્યો, કોઈને સાત્વિકતા આપી. ક્યારેક ક્યારેક સંસારના દુઃખી માણસોને પણ એના દુઃખ દૂર કરવા માટે પોતાની દ્રષ્ટિનું દાન આપ્યું, મનથી એને આશીર્વાદ આપી એના જીવનને શાંતિ મળે એ પ્રકારે પણ જય મહારાજે પોતાની લીલા અનેકોની આગળ અનેક જીવો પાસે કરી. પણ સૌમાં સમદ્રષ્ટિ સમભાવ અને સૌને માટે કોઈ પણ સંત હોય કોઈ પણ મહાપુરુષ હોય ને એ સૌને સર્વને માટે એની એક જ દ્રષ્ટિ હોય કે સૌનું કલ્યાણ થાય. એમને એમને આશ્રય જે આવ્યો એમનો જે આશ્રિત થયો એને પણ જય મહારાજ એ પ્રમાણે છે સમદ્રષ્ટિ. એના પ્રત્યે કોઈ પણ જાતનો ભેદ નહીં. જેમ તીર્થ કોઈ પણ આવે એના પાપ ધોવાનું જ કામ કરે છે, પછી સંપન્ન હોય કે ગરીબ હોય, મૂર્ખ હોય કે તપસ્વી હોય, સાધન સંપન્ન હોય કે ભિખારી હોય, દરેકને માટે તીર્થ એ તીર્થ છે, દરેકને માટે સમદ્રષ્ટિ હોય છે. એટલે જય મહારાજ પણ જંગમ તીર્થ છે. કોઈ પણ ગરીબ, દુખી, ભિખારી આવીને જય મહારાજને શરણે બેસે ને તો એને પણ એટલી જ શાંતિ આપે, એટલો જ ભાવ આપે કે જેટલો કોઈ ભણેલો ગણેલો હોય કે મૂર્ખ હોય. સૌને માટે જય મહારાજ હંમેશા સંપન્ન છતાંય ઉદાર. સામાન્ય માનવીમાં બહુ સંપન્નતા આવે ને તો અહંકાર આવી જાય, અતિ સંપન્નતા હોય તો કંજુસતા આવી જાય. સામાન્ય માણસ ઉદાર હોય, કોઈ ભિક્ષુક ને કોઈ જરૂરિયાત વાળાને પોતાનું જે કઈ હોય એમાંથી ચાલો આપી આવું. અતિ સંપત્તિ વાળો હશે ને એ કોઈને આપી નહીં શકે. માત્ર સ્વભાવ ભેગું કરવાનો જ સ્વભાવ હશે, આપવાનો સ્વભાવ નહીં હોય. તો મહાપુરુષોની પાસે એમની તપસ્યાની સંપત્તિ છે આશીર્વાદના રૂપે, દ્રષ્ટિના રૂપે આપે. ક્યારે પણ પોતા કંજુસે નહીં કરે. આવ્યો છે એને શાંતિ આપો, એને જરૂર છે લે લઈ જા, એને આશીર્વાદની જરૂર છે લે લઈ જા, કૃપા દ્રષ્ટિ જોઈએ કૃપા દ્રષ્ટિ પણ આપી દે. પણ એની અંદર સૌના પ્રત્યે સદભાવ, નિર્વ્યાજ, કોઈ પણ જાતની અપેક્ષા સિવાય, એટલે તો સિદ્ધ મહાપુરુષ છે. પ્રેમ એ એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિને કોઈને પણ તમે જીતી શકો છો. સદભાવ વડે કોઈ પણ વ્યક્તિને ખૂબ સારામાં સારી રીતે જીતી શકાય, આકર્ષી શકાય. અને એ સદભાવનું ઋણ એના ઉપર એવું બન્યું રહે કે એને એમ થાય કે મને કેટલો સરસ સુખી બનાવ્યો, આનંદ આપ્યો, મારા કેટલા દુઃખ દૂર કર્યા. પણ એની અંદર પણ નિખાલસતા, દ્રષ્ટિ આપી, આશીર્વાદ આપ્યો, પણ એમાં કોઈ પણ અપેક્ષા નહીં. હા, સામે કોઈ પણ વ્યક્તિ આવે શરણે તો જય મહારાજ એની પાસે માગશે કેટલું, તારું સાચું ધન છે તે આપ, પરાયું પારકું ધન નથી જોઈતું, તો તારું પોતાનું ધન કયું, તન અને મન, તન મનનું ધન મને આપી દે, બીજું નથી જોઈતું. તન મન એ જ સાચું ધન છે, બાકી તન મન ધન એમ ત્રણ નહીં, તન અને મન એ બે સાચું ધન છે, સાચી મિલકત છે. એ વગરની બીજી મિલકત તો ક્યાંક પડી છે, લેવા જવું પડશે. પણ તન ને મન તો તમારી સાથે જ છે, એ જ તમારું ધન. તો જય મહારાજ તમારું ધન માંગે છું કે મન મનથી ભગવાનને શરણે જાઓ, તનથી સેવા કરો, સ્મરણ કરો, સત્સંગ કરો. આમ જય મહારાજ કોઈની પાસે સંપત્તિ પૈસો નથી માંગતા, માત્ર તમારું તન મન છે ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો. મન કોઈ માંગવા તૈયાર નથી, તન તો કદાચ માગશે કે તારું શરીર આપ. તો મન કોઈ લેવા તૈયાર નથી તો પરમાત્માને જય મહારાજ ને સોંપી દો ને. મન મૂક્યું તમે ચરણે રે, કીર્તાર્થ કીધો જનને રે. તો આમ મન મૂકી દઈને જય મહારાજ નામાં ચાલો સમર્પિત કરી અર્પણ કરી દીધું. મન મૂક્યા પછીથી સંપૂર્ણ રીતે શરણાગતિ, કઈ પણ બાકી રહેતું નથી. કેમ કે આખા શરીરનો વ્યવહાર માત્ર મન વડે થયા કરતો હોય છે. બધું જ લેવડ દેવડ સુખ દુઃખ બધું જ એ મન જય મહારાજના ચરણમાં અર્પણ કરી દીધું. તન અને મનની પછી રહ્યું શું? એ જ સાચું ધન અપાઈ ગયું, આપણું કશું જ રહેતું નથી. સંપૂર્ણ શરણાગતિ થઈ ગઈ, સંપૂર્ણ રીતે આપણે જય મહારાજના ભગવાનને આપણે વરી ચૂક્યા છીએ. બસ એ રીતે સમર્પિત થયા પછી શરણાગતિ સ્વીકારી લેતા પછીથી એને કઈ જુદાપણું હતું નથી. એટલે અનંત સ્વરૂપ છે જય મહારાજ. જય મહારાજના એ અનંતનો આવિર્ભાવ જેને પ્રાપ્ત થયો એ તરી ગયો, એ મુક્ત થઈ ગયો. અનંતનો આવિર્ભાવ આખરે આપણા પોતાનામાં થતો હોય છે. આપણા પોતાના આત્માની અંદર અનંતનો આવિર્ભાવ થાય કે હાશ, મેં મારા સાચા સ્વરૂપનું ઓળખી લીધું. શરીર છે એ સ્થૂલ છે, આત્મા છે એ સૂક્ષ્મ છે. જે સ્થૂલ છે એમાં વિકૃતિઓ છે, વાસનાઓ છે, એમાં નાશ પણ છે, જન્મ પણ છે, મૃત્યુ પણ છે. તો આવી આખી જે સ્થિતિ છે આત્મચેતનાની, જે સ્થિતિ અવસ્થા છે એ શાશ્વત છે. શરીર સ્થૂલ છે, શરીર ક્યારે પણ સ્થિર નથી, પરિવર્તનશીલ છે. શરીરમાં કઈક ને કઈક પરિવર્તન આવ્યા જ કરતું હોય, આવ્યા જ કરતું હોય. રોગ આવે, પીડા આવે, દુઃખ આવે. શરીર ક્યારે પણ એક ધાર્યું સ્થિર ક્યારેય કોઈ નું રહી શકે નહીં. કારણ શરીર શબ્દનો અર્થ જ છે સમ્યક, સમ્યક સરતી, હાથમાંથી સરકી રહ્યું છે, એનું નામ શરીર. કહે કે 55 વર્ષ કે 50 વર્ષ કે 45 વર્ષ જીવ્યા નહીં, એ 50-45 વર્ષ આપણા મૃત્યુ પામી ગયા. જેમ મરેલો માણસ ફરી હાથમાં આવે ખરો, એમ વપરાઈ ગયેલું આયુષ્ય ફરી હાથમાં આવી શકે ખરું? તો ભલે આપણે કહીએ થયા, પણ એ ગયા, રહ્યા કોઈ નહીં. ભલે તમે એમ કહો મારી 25મી જન્મતિથિ છે, મારી 40મી કે 35મી છે, 45, એ પણ એ બધું જ ગયું સમજી લેવાનું, થઈ ગયું સમજી લેવાનું. એટલે શરીર હંમેશા જન્મતાની સાથે જ મૃત્યુ તરફ એ દોટ મૂકી રહ્યું છે. જેટલા જેટલા વર્ષ આગળ વધીએ એટલા એટલા વર્ષ પાછળ જતા ગયા, જતા ગયા. આપણા હાથમાં તો રહ્યા ખરા, રહ્યા નહીં. તો જીવન અને મૃત્યુ એને સમજતા જો આવડે તો માણસ પોતાની જિંદગીને સાર્થક બનાવી શકે. કેટલી સરસ વાત છે કે તમને પોતાને તમારા જીવનનો હિસાબ આવડવો જોઈએ, કે મારા જીવનનો હિસાબ કેટલો, કે આટલા વર્ષ થયા એટલે સમજી લેવાનું તમારો હિસાબ ખોટો છે. પણ કોઈ કઈક આટલા વર્ષ ગયા તો તમારો હિસાબ સાચો છે. હવે જીવનનો હિસાબ મેળવવો કેવી રીતે? જે ગયા એ તો ગયા, અને આગળ કેટલા બાકી છે તો ખબર નથી. તો આ અવસ્થા આપણી આપણે પોતે જો સમજીએ તો જીવનની અનિશ્ચિતતા, શરીરનું બદલાવા પણ સતત સતત સતત, જે બાળપણમાં શરીર હતું એ આજે છે, અને અત્યારે જે છે આગળના જેટલા વર્ષો જીવીશું એટલા વર્ષમાં આ શરીર આવું નવું રહેવાનું છે ખરું. તો પરિવર્તન, પરિવર્તન ને કહીએ કે નાશ. તો આજે જીવનને સમજવાની આ એક દ્રષ્ટિ છે કે ચાલો આપણે આપણા જીવનને સમજવા માટે પ્રયત્ન કરીએ. પણ માણસ પ્રયત્ન ભલે કરતો હોય પણ આવડો પ્રયત્ન કરતો હોય છે, જેને કાઉન્ટ ડાઉન કહીએ ને, ધીરે 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 ઓછા થવા વાળે, અને 100 થી એ આખો 0 સુધી પહોંચી જાય પાછો. એ હિસાબ સાચો, 100 થી 0 તરફ જવાનું છે, ક્રમ એ છે. પણ આપણે ક્રમ માનીએ છે 1 થી 100 તરફ જવાનું હંમેશા. જીવનને તપાસીએ, જીવન કઈ તરફ વહી રહ્યું છે સાચે જ પૂછીએ ને, તો માણસને પોતાના જીવનના પ્રવાહનું વેણ કઈ બાજુ છે એની જ ખબર નથી હોતી. ઉલટા જલ મછલી ચલે, આખું જીવનનો આ ક્રમ છે. માછલું સામા પાણીમાં જાય, એના પ્રવાહ તરફ ન જાય. એમ આપણી પણ એક ટેવ પડેલી છે કે કાળના સામા પ્રવાહે જવાનું હોય, જાય છે, જવાઈ રહ્યું છે. એનું પરિણામ શું એને પોતાને તો ખબર નથી, પણ કાળના પ્રવાહની સામે જાય ને તો સામે તો કાળું ઉભો જ છે. જેમ માછલું અવળા પ્રવાહમાં ચાલે તો કઈ બાજુ જવું પડે? નદીના મૂળ તરફ. તો ત્યાં શું હોય? ત્યાં તો પાણી ના મળે. જીવનના ઉલટા પ્રવાહ તરફ દોડનારો આ જીવ આખરે એ પાણી વગરના સૂકા પ્રદેશ તરફ આગળ વધી રહ્યો છે. તો જ્યાં જીવન છે, જીવનની સાથે મૃત્યુ પણ છે, અને આખરે માણસના જીવનનું અંતિમ સ્થાન, અંતિમ ધ્યેય, લક્ષ એ માત્ર મૃત્યુ છે. મૃત્યુ સુધી પહોંચી ગયા પછી કશું જ બાકી ના રહે. સારું, આનંદ થઈ ગયો, પરવારી ગયા. મૃત્યુ સુધી પહોંચી ગયા એટલે નિરાંત થઈ ગઈ. હવે નિરાંત થઈ ગઈ, આ કશાય દુઃખ નહીં, આ કશી ઉપાધિઓ નહીં. અને એટલે જ કાલોસ્મિ લોક ક્ષયકૃત પ્રવૃદ્ધો, હું પોતે કાળ છું. ભગવાન કે છે હું કાળ છું, અને આખી સૃષ્ટિ ધસમસતી એ કાળ મૃત્યુના પ્રવાહ તરફ જઈ રહી છે, પણ બધાને એમાં મૃત્યુ નથી દેખાતું. ચાલો ને ભગવાન તરફ આગળ જઈએ. ભગવાન ભલે કાળ કહેતા હોય, મારા માટે તો તમે ભગવાન છો. દુનિયા ભલે કાળ માને, લોકાન સમાહર્તિ વિવાહ પ્રવૃત્તા, હું તો આ બધાને મારામાં સમાવી લેવા માટે સક્ષમ છું. તો આવી જય મહારાજની એક અવસ્થા, અને જીવ તરીકે આપણે એમના શરણે હઈએ, અને જય મહારાજ આપણું સૌનું કલ્યાણ કરે એવા ભાવ સાથે એમણે કહ્યું, શાંતમ મહાભારતમ. પોતે શાંત સ્વરૂપ છે. સૌ જે પોતાના બ્રહ્મ ભાવ છે એને પોતાના બ્રહ્મ ભાવની અંદર સૌને સમાવવા વાળા છે. જય મહારાજ.